રાજકોટમાં તારીખ 3/5/77 ના તત્વ ચર્ચા.
બે જીવ છે, બે આપણે બે વ્યક્તિ લેવી છે, અને બે વ્યક્તિ એમ માને છે કે શુદ્ધ પર્યાયથી આત્મા સર્વથા ભિન્ન છે. બે જીવ એમ માને છે. એ બે માનનારા છે એમાં એક સમ્યક દ્રષ્ટિ છે, એક મિથ્યા દ્રષ્ટિ છે. એનું શું કારણ? બસ એટલું જ પ્રશ્ન છે. એ કાળે ઉતરવું બે વ્યક્તિ છે, અને બે વ્યક્તિ માને છે કે શુદ્ધાત્માથી શુદ્ધ પર્યાય સર્વથા ભિન્ન છે. એમાં એક સમ્યક દ્રષ્ટિ છે ને એક છે મિથ્યા દ્રષ્ટિ. કડકલી પડી જાય એવું છે બે વધનારા એમાં એક છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, અને એક મિથ્યા દ્રષ્ટિ. એ માનનારા બોલનારા ઈ પછી એકનું એકનું હવળું પરિણમન થઈ ગયું, અને એકનું પરિણામ ઊંધું છે. તો એમાં કઈક પણ રહસ્ય છે, મુદ્દો મુદ્દો છે. જવાબ કાલ આપવાનો. હું આપણો એનું કારણ શું કે બે કહે છે કે શુદ્ધ પર્યાયથી ભિન્ન છે આત્મા અમારો, અને એક મિથ્યા દ્રષ્ટિ રહી ગયો, અને એક સમય દ્રષ્ટિ થઈ ગયો. તો એને એમાંથી રહસ્ય હું પોતે કહ્યું કે એક સમય દ્રષ્ટિ થઈ ગયો, અને બીજાને રહસ્ય ન મળ્યું કે મિથ્યા દ્રષ્ટિ રહી ગયો, એનું શું કારણ? કોઈને પૂછવું નહીં, કોઈ ન્યાય ચર્ચા કરી નહીં, આત્માને પૂછવું. વાંચવાની છૂટ, ગુરુદેવના શાસ્ત્રો વ્યાખ્યાન શાસ્ત્ર વાંચવાની છૂટ, એ બધું 24 કલાકની છૂટ. આવો અત્યારે જરાક આ વિષય બહાર આવ્યો છે, અને લોકોને જરા ઉહાપો થાય છે બધાને, નહીં અમુક હે
રહસ્ય
એટલે તો પૂછો. ઈશ્વરભાઈ પ્રશ્ન પૂછો, આવતીકાલે જવાબ દેવાનો છે. ગાંધી તારે જવાબ દેવાનો આવતીકાલે. કોઈને પૂછવું નહીં, બે હાડુભાઈ વાતચીત ના કરવી, આત્માને પૂછવું, અને શાસ્ત્ર વાંચવા છૂટ. જવાહરભાઈ આવી ગયા એટલે પછી એ કાર્ય કહી દો ને. એટલે હદ સુધી આવી ગયો જીવ એના માટે છે. બાકી રાગ થી હું અભિન્ન છું, રાગ મારામાં થાય, રાગ નો કરતા ભોગતા એને માટે તો એ તો એની જ્ઞાનની નિર્મળતા હજી વિચાર દશામાં પણ એ વિભાવથી જુદો હું છું એવો ખ્યાલ નથી આવ્યો. શું એક પ્રશ્ન જવાહરભાઈ, એક પ્રશ્ન છે કે બે વ્યક્તિ છે
અસંખ્ય પ્રદેશો, અનંત ગુણ હૈ, તો એક પ્રદેશ
एक प्रदेश में दूसरा प्रदेश नहीं है, स्वतंत्र है।
एक प्रदेश स्वतंत्र द्रव्य बन जाएगा क्योंकि उसमें
द्रव्य नहीं बनता है, द्रव्य नहीं बनता है, आत्मा नहीं बनता है, परमाणु बन जाता है। एक प्रदेश को जो द्रव्य कहो तो कारणु बने, परमाणु बने, आत्मा नहीं बन सकता। आत्मा असंख्य गुण वाला असंख्यात प्रदेशी एक प्रदेशी है। असंख्यात प्रदेशी એની અભેદ અપેક્ષા એ એક પ્રદેશી કહેવાય, પણ અસંખ્યાત પ્રદેશ છે છે ને છે જ, તો જીવ દ્રવ્ય બની શકે છે, નકર પરમાણુ ને કારણો બને। એક પ્રદેશી જગતમાં પદાર્થ છે પણ કારણો છે, અને એક છૂટો પરમાણુ એ એક પ્રદેશી છે। જીવ અસંખ્યાત પ્રદેશી છે, ધર્માસ્તિકા અસંખ્યાત, અધર્માસ્તિકા અસંખ્યાત, અને આકાશ અનંત છે। નિગોદના જીવપણે હોય નાનામાં નાનું તો પણ અસંખ્યાત પ્રદેશ, અને કેવળી સમુદ્ઘાત કરે લોકપૂર્ણ ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ। એક પ્રદેશ ઘટે નહીં વધે એ નિશ્ચિત છે, એનું થોડું
निश्चय से लोक प्रमाण है और व्यवहार से शरीर प्रमाण है। वास्तव में तो शरीर प्रमाण है, निश्चय से लोक प्रमाण व्यवहार है,
वो अपेक्षा से कथन अपेक्षा से। बाकी सचमुच तो असंख्यात प्रदेशी एक प्रदेश को निश्चय, असंख्यात प्रदेशों की व्यवहार
एक अखंड प्रदेश
एक अखंड। इस अपेक्षा से वो दो ही व्यवहार हो गया।
निश्चय से शरीर प्रमाण क्यों नहीं कहते? वहां पर निश्चय व्यवहार जो लिया है तो निश्चय से लोक प्रमाण कहा और व्यवहार से शरीर प्रमाण।
व्यवहार से शरीर प्रमाण कहने में के कारण क्या है?
हाँ।
कि वो लोक प्रमाण है, वो तो माप अनादि अनंत है,
लोक माप
की दृष्टि से।
हाँ।
असंख्यात प्रदेश वो लोक पूर्ण लोक प्रमाण, वो माप में घटवत निश्चय से नहीं होता है।
हाँ।
और इसके व्यवहार क्यों कहा? कि वो घटवत होता है, छोटा शरीर बड़ा शरीर ऐसे जाता है।
हाँ।
तो इस अपेक्षा से व्यवहार कहा, वो निश्चय कहा।
लोक प्रमाण लोक की संख्या के प्रमाण प्रदेश वाला है,
निश्चय आलोक प्रमाण निश्चय, और देह प्रमाण व्यवहार, देह में वधगट होता है। देह की पर्याय के साथ संबंध देखा प्रदेश का, तो संबंध वाला हो ने तो व्यवहार हो गया, अकेला नहीं रहा। सरल पामवानी सरल मां सरल रीति छे के पहला इने હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ નિર્ણય કરવો જોઈએ। આટલો નિર્ણય કરે તો એને હું કર્મવાળો છું ને કર્મથી બંધાણો છું ને મારા મારા દેશમો થાય છે ને હું મિથ્યા દ્રષ્ટિ છું, એ બધો કચરો સાફ થઈ જાય। કેવળ માત્ર હું નાયક છું, એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાત્મા વર્તમાનમાં છું, આટલો નિર્ણય થઈ ગયા પછી કેવળ જાણનારો જણાય છે, બીજું મને કાંઈ જણાતું નથી। બસ આ સરળ સારામાં સારો ઉપાય, સરળમાં સરળ કોઈ શાસ્ત્ર ભણવાની, રોટલી વણતા હોય બેન ત્યારે વિચારવું જોઈએ કે આ ભેનું જણાય છે, રોટલી જણાય છે કે જાણનાર જણાય છે, જણાય છે શું આમાં? બસ એ પ્રેક્ટિસ કરતા એક સમય એવો આવે કે ઉપયોગ ત્યાંથી ખસી જશે, કેમ કે શ્રદ્ધા એ નકાર કર્યો, ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ બંધ થવા માટે શ્રદ્ધાએ નકાર કર્યો કે પર જણાતું જ નથી। અહીંયા સ્વપ્રકાશક થી ન ઉપરું, એ તો સ્વપ્રકાશક પૂર્વકનો પરપ્રકાશક વ્યવહાર પ્રમાણનો વિષય છે, પણ કેવળ જાણનારો જ જણાય છે। એક શુદ્ધ નહીંથી અંતરદૃષ્ટિ કરતા જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે એવો જ અનુભવ આવે છે, એ આવ્યું આપણે ગાથામાં, જેમાં એક નાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવમાં આવે છે, ઠેક ઠેકાણે આ વાત છે। નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એક ભગવાન આત્માને અનુભવમાં આવે છે, બીજું કઈ મને દેખાતું નથી. અભેદની દ્રષ્ટિમાં કઈ ભેદ છે એમ દેખાતો જ નથી, અવસ્થિત છે એમ જાણનારો જ જણાય છે. પણ જાણનારો જણાય છે એ પ્રયોગની સિદ્ધિ ક્યારે થાય, કે એની થિયરીમાં ખ્યાલ આવ્યો હોય તો, કે નાયક કેવો છું હું, નાયક છું પણ કેવો છું હું, કેવો છું એના વિશે જે અજ્ઞાન હોય, ખોટું હોય. આત્મા ઇન્દ્રિય જ્ઞાન થી રહી, રાગાદી થી રહી અને દેહાદી તો ભિન્ન છે, આવું એને પોતાના સ્વરૂપનો પહેલા ખ્યાલ લેવો જોઈએ, પછી પ્રયોગ કરવો જોઈએ. તો ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર અટકી જશે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. આ હાલતા ચાલતા કામકાજ કરતા ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠો હોય ત્યારે વિચારે કે આ ટેબલ જણાય છે કે આત્મા જણાય છે, આ જણાય છે શું, આ હાથ જણાય છે કે જાણનાર જણાય છે, આ ઇન્ડિપેન્ડ જણાય છે કે જાણનાર જણાય છે, આ ચોપરો જણાય છે કે જાણનાર જણાય છે, આ ગુરુદેવ જણાય છે કે જાણનાર જણાય છે, શું આ આ સેલામ થયેલો ઉપાય છે. જાણનાર એટલે પોતાનો આત્મા એક જ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. જાણનારો જણાય છે, જાણનારો એટલે પોતાનો આત્મા જણાય છે, પોતે પોતાને જાણે છે, પછી એટલો ભેદ નીકળી જાય. પછી જાણનારો જણાય છે એને એ ભેદ નીકળી જાય, એ મય થઈ જાય. જાણનારો જણાય છે કે દેહ જણાય છે, જાણનારો જણાય છે કે ક્રોધ જણાય છે, જાણનારો જણાય છે કે પર્યાય જણાય છે, જાણનારો જણાય છે કે શાસ્ત્ર જણાય છે, જાણનારો જણાય છે કે ગુણસ્થાન જણાય છે, જાણનારો જણાય છે કે પંચ પરમેશ્વર જણાય છે, જાણનારો જણાય છે કે પ્રતિમા જણાય છે, શું જણાય છે આ બસ. જો આ સેલો ઉપાય, આમાં છ ત્રણ નામ ના આવડે તો કાંઈ નહીં, નવ તત્વ નામ ના આવડે તો કાંઈ નહીં, અને કકા બારાકડી કોઈ ન ભણ્યા હોય તોય કાંઈ નહીં, કાંઈ એમાં ભણવાની શબ્દ ભણવાની જરૂર નથી. પણ એમાં એને શ્રદ્ધા કેળવવી જોઈએ, એમાં એને જ્ઞાનની અમુક પ્રકારની ચોખવટ થવી જોઈએ, શ્રદ્ધામાં આવવું જોઈએ. મારો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે, મારામાં રાગ નહીં, દ્વેષ નથી, ક્રોધ નથી, મારામાં કાંઈ નથી. જ્યાં મારું અસ્તિત્વ છે ત્યાં ક્રોધનું અસ્તિત્વ નથી, ક્રોધના અસ્તિત્વમાં મારું અસ્તિત્વ નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં પણ હું નથી, મારામાં ઇન્દ્રિય જ્ઞાન નથી. આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાન આત્માથી ભિન્ન છે. જો ઇન્દ્રિય જ્ઞાન આત્માની ચીજ હોત તો સિદ્ધ અવસ્થા થાય તો ઇન્દ્રિય જ્ઞાન રહેવું જોઈએ, અથવા નિર્વિકલ્પ ધ્યાન વખતે પાછી ઇન્દ્રિય જ્ઞાન આવવું જોઈએ અંદરમાં, એ તો બહાર રહી જાય છે. એટલે જે બાહ્ય પદાર્થ જણાય છે એમ ન લેવું, ઠીક છે, જાણનારો જ જણાય છે, પોતાના જ્ઞાનમાં પોતાનો અખંડ પ્રતિભાસમય ભગવાન આત્મા જણાય છે, બીજું મને કાંઈ જણાતું નથી, એમ જ્યારે શ્રદ્ધાને કેળવે અને એ નિશ્ચયના પક્ષમાં આવીને વિચારે તો જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થઈને સામાન્યનો આવિર્ભાવ થઈને અનુભવ થઈ જાય. ક્રોધે ન જણાય ને ક્રોધનું જ્ઞાને ન જણાય, એટલું આત્મા જણાય એ નિશ્ચય, અને પછી સવિકલ્પ દશામાં આવતા આત્મા પણ જણાય અને ક્રોધાદી છે એ વિભાવ ભિન્ન છે મારાથી એમ પણ જણાય. સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક હોય
સામાન્ય
જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ પહેલા હંમેશા એમ થાય પેલા જ્ઞાકાર જ્ઞાનનો તીરો ભાવ એટલે આ જ્ઞેય છે, આ જ્ઞેય છે એ મને મારા જ્ઞાનમાં જણાય છે, તો એનું લક્ષ્ય આ જ્ઞેય ઉપર છે. તો ત્યાં સુધી જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ, જ્ઞાકાર એટલે જ્ઞેય સંબંધેનું જે જ્ઞાન, એની જ પ્રગટતા થયા કરે. જ્ઞેય સંબંધેનું જ્ઞાન પ્રગટ થાય, જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન પ્રગટ થાય, એને જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ કહેવાય. આવિર્ભાવ એટલે પ્રગટતા. એ પ્રગટતા અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. સમજી ગયા? પછી શ્રદ્ધાને કેળવી કે જાણનાર જણાય છે, આ મને જણાતું નથી, એવી પ્રેક્ટિસ કરતા કોઈ કાળ એવો આવી જાય કે આને જાણનારું જે જ્ઞાન છે, જ્ઞાકાર જ્ઞાન જે આવિર્ભાવ થતું હતું એ તિરોભાવ થઈ જાય, અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય કે ઓહો જાણનારો જણાય છે, બસ એ નિર્વિકલ્પ અનુભવ થઈ જાય. યતિન્દ્રિય જ્ઞાન, ઓલું ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય, અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ, અને પછી જ્યારે સવિકલ્પ દશામાં આવે તો જ્ઞેયોને જાણે છે ત્યારે પણ જાણનાર જણાય છે, અને સ્વરૂપને જાણે છે ત્યારે જાણનાર, સર્વ અવસ્થામાં આત્મા જ જણાય છે. પછી આ સરળ રસ્તો આ છે ભાઈ, લાંબા ફેરે ચડવા જેવું નથી. અરે આત્મા સમજાણ એને બધું સમજાય, ભગવાન થઈ ગયો. પછી એને ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડની અપેક્ષા નથી. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એને બાર અંગને ભણવાની અટક નથી હોતી, એને શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન જણાય ગયું. જાણવાનો મોહ છૂટી જાય. જેને જાણતા આનંદ આવ્યો, પછી એને જાણ્યા કરે ને, પછી બીજાને જાણવાનું કામ રોકાય. કેમ કે પરને જાણતા તો સુખ નથી, જ્ઞાની નથી. પણ પેલા એને ભેદ જ્ઞાન ની અંદર માં ચોખ્ખટ થવી જોઈએ કે રાગ થી હું સર્વથા થઈ છું. કેમ કે રાગાદી તો છે એ પરદેવના ભાવો છે, અને બળાત્કારે એ ઉપચાર સામર્થ્ય આત્માના છે એમ થાપવામાં આવે છે, એ અસદભૂત વ્યવહાર છે. ફટિકમણી ની સામે લાલ ફૂલ હોય ત્યારે ખરેખર રાતાપણું છે એ કેનો ધર્મ છે? નિશ્ચયથી ફૂલનો ધર્મ છે. એ છતાં અજ્ઞાનીને અપરીક્ષકને એમ લાગે છે કે સ્ફટિકમણી લાલ છે, તો એણે ઉનો ધર્મ આમાં આરોપિત કર્યો, બળાત્કારે છે નહીં એમાં, એને બળાત્કાર કર્યો ના ઉપર કે લાલ છે સ્ફટિકમણી. ત્યાં સુધી કહ્યું કે અસદભૂત વ્યવહારની વ્યાખ્યા કરતા ભરતભાઈ કહ્યું કે ઉદગલ તો મૂર્તિક દ્રવ્ય છે અને એનું મૂર્તિક કર્મ છે, અને એના સંબંધે થતો ક્રોધાદી ભાવો જીવમાં જે થાય એ પણ મૂર્તિક છે. હવે આટલી બધી વાત કરે અને એને જડ કીએ, છતાં પણ એને ચેતન ભાષા કરે, તો હવે એ ચેતનનો તેરો ભાવ થઈ ગયો, ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો, નાયક ભાવ દેખાતો નથી. કેમ કે રાગ ને કર્મ બનાવે છે પોતાનું, ત્યાં સુધી આત્માનું દર્શન નહીં થાય. અને જ્ઞાન ને કર્મ બનાવવાની ભાવના હશે ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય. રાગ મારું કર્મ ને હું કરતા એમ જ્યાં સુધી અભિપ્રાયમાં છે ત્યાં સુધી એને આત્મદર્શન નહીં થાય. કેમ કે એને આત્મા અને આશ્રવ ની એકતા કરી, આશ્રવ નો સ્વામી થઈ ગયો, સ્વામી થઈ ગયો માટે એને કરતા બુદ્ધિ, અને કરતા બુદ્ધિ માટે ભોગતા બુદ્ધિ, એટલે દ્રષ્ટિ અહીંયાથી હટશે નહીં. જે પોતાનું કર્મ છે, આ મારું કર્મ ને હું કરતા, તો એ કર્મ ઉપરથી દ્રષ્ટિ ત્રણ કાળમાં નહીં ખસી શકે. ભલા મીઠા દ્રષ્ટિ. હવે જ્યારે એને ગુરુ ઉપદેશ આપ્યો કે રાગ આત્માનું કર્મ નથી, કેમ કે એ જાત જુદી, ચૈતન્યની જાતથી જુદા ભાવ છે, જળ અચેતન ભાવ છે, એ આત્માનું કર્મ ન હોઈ શકે. આત્મા કરતા અને જ્ઞાન જ એનું કર્મ એમ હોઈ શકે. તો કહ્યું કે જ્ઞાન કર્મ છે એ પણ કથન ચીજ છે, કેમ કે જ્ઞાન મારું કર્મ ને હું કરતા તો પણ એની પર્યાયને ફેરવાની બુદ્ધિ થશે, જ્ઞાનને પ્રગટ કરવાની બુદ્ધિ થશે. સમજી ગયા? માટે જ્ઞાનના પરિણામથી પણ ભિન્ન હું તો ત્રિકાળી જ્ઞાય ભગવાન આત્મા છું એમ જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે જ્ઞાનના પરિણામ કરતા બુદ્ધિ વિના એનું કર્મ બની જાય. કરતા બુદ્ધિ ન રહીએ પણ એનું કર્મ થાય એવું, એ જ્ઞાન પણ પર્યાય કર્મ નહીં થાય, પણ કરતા કર્મ પણ થઈને આત્મા જ કરતા અને આત્મા જ કર્મ એવો ભેદ છૂટી અને જાણનાર હોય પોતે અને જણાય હોય પોતે, એટલો ભેદ નહીં. જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી આવે છે, આ પર્યાય મારામાંથી આવે છે એમ પણ નથી. હું તો એકલો નિષ્ક્રિય પરમાત્મા, પરિણામી ધ્રુવ પરમાત્મા માત્ર છું. એ જ્ઞાનના પડખાને શ્રદ્ધા, શ્રદ્ધાના વિષયને સેવે છે ત્યારે જ્ઞાનનું પડખું યાદ આવતું નથી. જ્ઞાનના પડખા જ્ઞાનમાં રહી જાય છે પણ શ્રદ્ધામાં એ વખતે આવતું નથી. પ્રયોજન સ્થિતિ ત્રિકાળી દ્રવ્ય થામાની માત્ર હું છું, જેમાં વિશેષની નાસ્તી છે, બંધ મોક્ષ નથી મારામાં. એ કાલના પ્રશ્નના જવાબમાં ઘણો ખુલાસો બીજો આવવાનો છે. એક સમય દ્રષ્ટિ ને એક મીઠા દ્રષ્ટિ છે. ના, એક છે સમ્યક દ્રષ્ટિ અને એક મીઠા દ્રષ્ટિ રહી જાય છે, અને બે એમ કે છે કે શુદ્ધ પર્યાય આત્માથી ભિન્ન શુદ્ધ પર્યાય ભિન્ન છે આત્માથી. સમજી ગયા? બે ભેગા થયા પણ એક મિથ્યા દ્રષ્ટિ બોલે છે અને એક સમ્યક દ્રષ્ટિ બોલે છે. એકનું વચન પ્રમાણ છે, વચન એવું ને એવું બીજો બોલે છે, મિથ્યા દ્રષ્ટિ. એટલે આ ભીન છે એ ભૂખવાનો વિષય નથી. બે એક જાતની ભાષા બોલે છે અને છતાં એક મિથ્યા દ્રષ્ટિ ને એક સમય દ્રષ્ટિ, એનું શું કારણ? એમ એમાં કઈક રહસ્ય રહી ગયું હશે ને? આજ તો જવાબ દેવો નથી, આજ તો તમારા ઉપર જરા કસરત કરો, કસરત. ના ના, જવાબ નથી આવ્યો. જરા એક પૈસા ભારે નથી આવ્યો, ધ્યાન રાખજો. એક પૈસા ભારે એ જવાબ મેં દીધો નથી. આજે બહુ આ જે સવાલ છે ને એ બહુ સારો છે અને ભવિષ્યમાં કામ આવશે, ઉપયોગમાં આવશે. ઉપયોગમાં આવશે. શું જવાબ ભાઈ?
સ્વીકાર કરતા પર્યાય આ તો સ્વીકાર પર્યાય કીધું ને હું ધ્યેય છું તો પર્યાય દ્રવ્ય આવી ગયું આ કઈ સમજણ નથી એના આધારે શું કહેવા માંગે છે અતુલભાઈ શું કહેવા માંગે છે
આ વિષય છે એ જ્ઞાનપીનભાઈ સોગાનીમાં છે સમજી ગયા કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મેં કિસકા ધ્યાન કરું મેં તો ધેરું સમજી ગયા એટલે જે આ વચન છે એ બહુ ઊંચા છે માર્મિક છે સમજવા જેવા છે અને હિત થાય એવા છે એનો શું ખુલાસો એ ખુલાસો કહું છું કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મેં કિસકા ધ્યાન કરું એનો અર્થ પર્યાય અપૂર્ણ છે પર્યાય અપૂર્ણ છે એ મારું ધ્યાન કરે તો કરો હું કેનું ધ્યાન કરું કેમ કે હું તો પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ છું સર્વજ્ઞ પરમાત્મા કોઈનું ધ્યાન ન કરે એને વંદે વંદે ભાવ ન હોય હોય કેવડી કોઈને વંદે હે એવો વ્યવહાર એને ન હોય એમ કહે છે કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મેં કિસકા ધ્યાન કરું અત્યાર સુધી ભાષામાં ઉપદેશમાં એમ આવે કે તમે આત્માનું ધ્યાન કરો તો ઓલો કે હું આત્માનું ધ્યાન કરું છું હું આત્માનું ધ્યાન કરું છું તો હું કોણ અને આત્મા કોણ તો પર્યાય બુદ્ધિ થઈ ગઈ સમજી ગયા ઉપદેશમાં બધું આવશે પણ મારી એક વાત જુદી છે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મેં કિસકા ધ્યાન કરું એની દ્રષ્ટિ ક્યાં છે એ વાણી જ્યારે નીકળી છે ત્યારે એની દ્રષ્ટિ ક્યાં છે કે હું તો પરમાત્મા છું હું કોનું ધ્યાન કરું અપૂર્ણ હોય એ પૂર્ણ થવા માટે ધ્યાન કરે જે પૂર્ણ હોય એ કોઈનું ધ્યાન ન કરે તો પર્યાય અપૂર્ણ છે એની ધ્વનિમાં આવી ગયું કે પર્યાય વર્તમાનમાં અપૂર્ણ છે મારી પર્યાય અપૂર્ણ છે તો એ પર્યાય મારું ધ્યાન કરે તો કરો ધ્યાન કરે તો કરો એમાં પણ પર્યાય મારું ધ્યાન કરે તો ઠીક એવી બુદ્ધિ પણ આવતી નથી ઉપેક્ષા બુદ્ધિ છે ધ્યાન પર્યાય કરે તો કરો ન કરે તો ન કરો હું તો પરમાત્મા છું બહુ રહસ્યવાળી વાત છે એટલી એટલી એની પરિણામ મારું ધ્યાન કરે ઓછું કરે વધુ કરે પૂર્ણ મોડી થાય એની પણ એને ઉપેક્ષા વર્તે છે સમજી ગયા વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીન હોવાથી આત્મા અવ્યક્ત છે વ્યક્ત અને અવ્યક્ત બે અનુભવમાં સાથે હોવા છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસ છે એ બોલમાં આ છે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મારે ધ્યાન નથી કરવું હું મારે ધ્યાન કરું છું આત્માનું કરે છે પર્યાય ધ્યાન અને કરે કેવું કે હું ધ્યાન કરું તો એ પર્યાયમાં આવી ગયું
ચિંતાભાઈ તો એમ કહેવા લાગ કે કોક કોક જીવ પર્યાયને એટલો ઓળાવે છે કે હું તો ધ્યેય છું મને પર્યાયને ઓળાવે છે આ કઈ સિદ્ધ કરવા માંગતો ચંદુભાઈ
તમે ચંદુભાઈ નો સ્વાંગ ને કરો પણ તમે તમારા સ્વાંગ થી વાત કરો તમે તમારો પ્રશ્ન ઉઠાવો સમજી ગયા ચંદુભાઈ નામની તમને એમાં કઈ શંકા આશંકા થાય તો તમે તમારાથી પ્રશ્ન ઉઠાવો એ વધારે ઠીક પડશે
હિન્દીમાં બોલો ને
સમજાય તમે તમારાથી પ્રશ્ન ઉઠાવો કેમ કે બીજાના અભિપ્રાયમાં આપણે પહોંચી ન શકીએ આપણે ગૂંચ હોય તો આપણે પ્રશ્ન કરી શકીએ એને કયા પ્રકારની ગૂંચ હોય તો આપણે કઈ જાણ કરવું બાકી આટલા શબ્દો સુગાઈ ગયા છે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો મેં કિસકા ધ્યાન કરું મેં તો ધ્યેય રૂપ એ જ જોર આવે એ જોર આવે અરે આ તો એવું છે ભાઈ આમાં રહસ્ય બહુ મોટું છે આમાં સંકિતને કરતા બુદ્ધિ તો નથી જ સંકિત હોય ને કરતા બુદ્ધિ જ ન હોય પણ કરતા નહીં પણ અત્યંત ગૌણ થઈ જાય ભાઈ જલ્દી શ્રેણી આવી જાય એવી વાત છે. છેલ્લું વાક્ય વિરચન પાણાચાના બંગલે આ વાક્ય જયારે કાઢ્યું ત્યારે મને તો એના પ્રત્યે બહુ ઊંચા ભાવ આવી ગયા. સર્વજ્ઞ ભગવાને પંચમ કાળ કયો છે અને પંચમ કાળમાં કેવળ જ્ઞાન નથી એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એટલે લાચાર એમ. બાકી અછેરું કરે એવો આ જીવ લાગે છે. અશક્ય છે, થવાનું નતું કઈ. આ તો એના પ્રત્યેના એવા ઊંચા ભાવ આવી ગયા. અને મને તો ભાવમાં એનાથી પરિચયથી આવી ગયું હતું કે આ એકાવતારી છે, પણ મેં કોઈ દિવસ કોઈની મોઢે વાત નહોતી. મેં એવો પ્રસંગ બની ગયો હતો કે સોગાનીજીના કોઈ દિવસ મેં જાહેરમાં કોઈ દિવસ વખાણ કર્યા એવો પ્રસંગ હતો. પછી ગુરુદેવે એની મેળે જ જ્યારે કહ્યું કે અમારા પહેલાં એ સિદ્ધ થશે, અમે જ્યારે દીક્ષા લેશું ત્યારે નમો સિદ્ધાંતમાં કરશું ત્યારે એ જીવ સિદ્ધ થઈ ગયો હશે. એવો ઊંચો જીવ હતો. કોઈ પણ જ્ઞાનીની વાણીનો મર્મ આપણે ન સમજતા હોય તો એને ટ્વિસ્ટ ન કરવી જોઈએ, એને આપણે ખ્યાલમાં ઉતારવી જોઈએ, ખ્યાલમાં ઉતારવી જોઈએ. માં દ્રવ્યનો સ્વીકાર કર્યો, પર્યાયનો સ્વીકાર એણે કર્યો, પર્યાય ધ્યાન કરે છે એટલે પર્યાય અપૂર્ણ છે એમ સ્વીકાર કર્યો, પર્યાય દ્રવ્યનું એટલે મારું ધ્યાન કરતાં પૂર્ણ થશે એવું પણ એમાં જ્ઞાન આવ્યું, એમાં આખો વિસ્તાર આવી ગયો છે. કંઈ બાકી નથી. સંવર્ણ પર્યાય ધ્યાન કરે પણ આત્મા કંઈ ધ્યાન કરે? આત્મા તો ધ્યેયરૂપ છે, એ કોનું ધ્યાન કરે? જેમ કેવળ જ્ઞાન કોઈનું ધ્યાન ન કરે, કેવળ જ્ઞાન કોઈનું ધ્યાન કરે? પૂર્ણ પરમાત્મા થઈ ગયા, અધૂરી પર્યાય પૂર્ણ પરમાત્માનું ધ્યાન કરે. કરે તો કરો. હા, મેં કિસકા ધ્યાન કર્યું એ વખતે દ્રવ્યમાં ઉભી રહીને વાત કરી, એટલી પર્યાયની ધ્યાનની ઉપેક્ષા વર્તી છે. નિશ્ચિંત થઈ ગયું છે એને કે અલ્પકાળમાં અમને કેવળ જ્ઞાન થવાનું છે. ગુરુદેવે આ વાક્ય બે ચાર વખત સભામાં કહ્યું છે. ગુરુદેવ આ આવું તો એમને વાણી નીકળી છે, મેં સાંભળેલી છે ગુરુદેવ પાસે આ વાત. હા, સોગાની આવું કહે છે. આ તો હું હમણાં ધ્યાન કરું મારા આત્માનું. અરે હું તો ધ્યેય રૂપ છું પણ હું કેમ ધ્યાન કરું? એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય સીધી. હું ધ્યેય રૂપ છું એમ પરિણામે ધ્યેયનું ધ્યાન કરી લીધું, કરી લીધું, થઈ ગયું ધ્યાન. હું ધ્યેય રૂપ છું એ ધ્યાન થઈ ગયું. ધ્યાન ક્યાં કરવું છે? આ ભાઈ પકડી લીધું. હું ધ્યેય રૂપ છું એ ધ્યાન થઈ ગયું.
ધ્યાન કર્યું, આ તો ધ્યાન માં બાલા છે, હું ધ્યાન છું, એ ધ્યાન છે,
બસ એ ધ્યાન છે. એમાં નિર્વિકલ્પ સ્થિતિ આવી જ જાય છે. હું ધ્યાન કરું એ તો વિકલ્પ છે, કરતા બધું દોષ. બાકી ઉપદેશના કથનમાં અનેક પ્રકાર આવે, તમે આત્માનું ધ્યાન કરો, તમે અનુભૂતિ કરો, એમ પણ શાસ્ત્રો આવે. અનેક વાત કથનની પદ્ધતિના પ્રકાર એ જે રીતે આવતા હોય એ રીતે સમજાવવા માટે આવે. કાલ પારેખભાઈ તો જવાબ દેશે કઈક ચોક્કસ.
જવાબ તો દેશે ને, જેટલા પ્રસંગ માં વિચાર્યું.
ના ના, કઈ કોઈ નહીં બોજો
નહીં,
જરાય બોજો નહીં, પણ પ્રયત્ન કરવો, વિચાર કરવો, પ્રમાદ ન કહેવો. એમ કે આપણે નહીં કઈ કહીએ તો જવાબ આપશે, માટે આપણે વિચાર ન કરવો, એમ પ્રમાદ. પોતાની બનતી મહેનત. ના પૂછવું નહીં, કોઈને પૂછાય નહીં, આત્માને પૂછો. પ્રયોજન અંદર એટલે ગોલન થશે ને, તો કઈક ને કઈ આવશે. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, આવશે કઈક ને કઈ જવાબ સારો આવશે. જવાબ સારો આવશે. હા, સમાધાન નિશ્ચય ગુરુ તો આ છે ને આત્મા. આ ઘરની મૂડી છે, આમાંથી આવે ને એ ઘરની મૂડી. ઓલી પારકી ઊંચી ની મૂડી છે. આ પર્યાય પૂરતું સમાધાન, બાકી પર્યાય કહે એટલે ફૂથડી ઉડી જશે. તો ઊંચી ની મૂડી છે. પારકી મૂડી તો લેવા આવે તો આપવી પડે આપણે. યથાર્થ બાદ મેં પક્કા, બાદ મેં અનુભવ. પક્કા નિર્ણય પહેલા શબ્દ નહીં, યથાર્થ બાદ મેં પક્કા, બાદ મેં અનુભવ. હવે નિર્ણય, હજી નિર્ણય છે ને એ તો પોતાના હાથની વાત છે. હું કેવો છું એ તો એને નિર્ણય કરવો છે ને. એમાં ટોડરબલજીમાં એક દાખલો આવે છે, ટોડરબલજીમાં કે બુદ્ધિપૂર્વક તો પોતાએ કામ કરવું જોઈએ. પુત્રની ઈચ્છા છે તો લગ્ન તો કરવા જોઈએ, તો બુદ્ધિપૂર્વક કામ. પછી પુત્ર થવો ન થવો એ દૈવ યોગ્ય જવા દે. હે, પણ પેલા એમ બુદ્ધિપૂર્વક હું કેવો છું એને મન આપ્યું છે કુદરતે. મન છે મનવાળું પ્રાણી, તો મનવાળું પ્રાણી પોતાના સ્વરૂપનો વિચાર ન કરી નિર્ણય ન કરી શકે. બીજા કોઈના ઘરનો આપણે નિર્ણય ન કરી શકીએ કે ભાઈ આનો વેપાર કેટલો હાલે છે, નફો શું નુકસાન શું, આપણે ન કરી શકીએ. પણ હું કેવો છું અને મારું ખરું સ્વરૂપ શું છે સ્વાંગ વગર, એ તો પોતે નિર્ણય ન કરી શકે. બંધ ને મોક્ષ ને સ્વાંગ કયા? હવે મોક્ષ ને સ્વાંગ કીએ એક બાજુ, અને એક બાજુ જીવમાં પુન થાય અને એનાથી પાછો થાય ધર્મ, એટલું છેટું. દ્રષ્ટિના વિષયનું જોર આવ્યા વિના ઉપયોગ અંદરમાં નહીં આવી શકે. બાકી ગમે એવા ભેદ જાણે, શાસ્ત્ર જાણે, ખંડ ખંડ જ્ઞાન કરશે, એમાં કઈ હાથમાં આવવાનું નહીં. સર્વ સમાધાન નો રસ્તો એક અભેદ સામાન્ય ટંકોચ અને પરમાત્મા માત્ર હોય છે. જાણવાનો છે એક જનરલ જૈન દર્શન નો મહિમા કરવા ખાતર પ્રશ્ન પૂછાય. જૈન દર્શન નો મહિમા કે આવી વસ્તુ જગતમાં બીજે કઈ પછી શ્વેતાંબરમાં નથી, પછી અન્ય મત માં તો કહેતી હોય. ચમનભાઈ ગુજરી ગયા, એ બાજુમાં સામે રહેતા, એને એક મોટા અને 30-40 વર્ષની દીક્ષા ને એની 70-80 વર્ષની ઉંમર હતી. એ મહારાજનું નામ પણ મને કહ્યું હતું, ઘણા વર્ષ પહેલાની વાત છે, 20-એક વર્ષ પહેલાની વાત. તો મને કે હું ગયો હતો એ સાધુ પાસે કોકની હારે, એના કોઈ મહેમાન આવ્યો હોય તેને અહીંયા ગયા હોય. પછી કે સાહેબ, જીવમાં 5 અસાધારણ ભાવ છે, એમાં શુદ્ધ પારણામિક ભાવ એક છે, એ શું? કાંઈ ખબર નથી. શ્વેતાંબરના સાધુ, મોટી ઉંમરના, 30-40 વર્ષની દીક્ષા, એ ખબર નથી. મને આવી જમનભાઈ વાત કરી કે આ 5 ભાવની ખબર નથી, ને એમાં પારિણામિક ભાવ કરેલું છે, શુદ્ધ પારિણામિક, એ કંઈ ખબર નથી. એટલે આ ક્યાંય બીજે જ ગયા છે. એટલે એમાં તો છોકરો મારી દેવાનો. હવે એ દિગંબર ધર્મ, સનાતન સત્ય, પરમ સત્ય, અને આચાર્યો કહેલા એના શાસ્ત્રો, એનું અધ્યયન કરવું, ગુરુદેવને સાંભળવા, અને એમાંથી આત્મા શોધી કાઢવો. બસ તો શ્રદ્ધા જ ખોટી છે. એને સાચા દેવગુરુ શાસ્ત્રો પર શ્રદ્ધા જ નથી. એને સ્વપ્નમાંય ના આવવું જોઈએ. સ્વપ્નમાંય ના આવવું જોઈએ કે રજની સાહેબ છે, ફરણ આવે છે, ફરણ આવે છે, કે છતાં મને સાધુ કે સ્થાનકવાસીને લાખ માણસ ભેગું થાય છે, સ્વપ્ને ના આવે. આવું તો વ્યવહાર શ્રદ્ધા નો હોય. બરાબર છે, એમાં ચારિત્ર નો દોષ લાગે, એમાં તો મીઠાતો નથી. ગણેશભાઈ છો, ગણેશ બોલે છે. આ પટેલ છો, કડમી જાત ના દિગંબર નથી, જન્મ ના પછી દિગંબર થઈ ગયા. કહી શકે
પેલા તો એકલો દિગંબર ધર્મ જ હતો ને, અગાઉ જયારે જૈન ધર્મ
અનાદિનો એક જ હતો,
તો એનાથી પાછું જઈ શકાય આ લોકોથી, શ્વેતાંબર ને આ લોકોથી, કે અસલ ઓરિજિનલ માં આપણે બધા આવી જાય તો શું વાંધો? ભેદ ક્યાંથી થયો એ ગોતતા ગોતતા ભેગા થઈ જાય.
આપણે એની ચિંતા છોડી દો, મારે શું કરવું? કે અહીંયા જ કાર્યક્ષેત્ર એટલું જ છે. આપણું કાર્યક્ષેત્ર સમજવાનું, જાણવાનું, શ્રદ્ધા કરવાનું, ફરવાનું, જ્ઞાન કરવાનું. જ્ઞાન કરવાની મર્યાદા પણ આત્માનું જ જ્ઞાન, બીજું કાંઈ જ્ઞાન નહીં. એ જ્ઞાનની મર્યાદા, ભેદને જાણે એ જ્ઞાનની મર્યાદા બહાર છે. ભેદને જાણવું એ જ્ઞાનની મર્યાદાની બહાર જ્ઞાન જાય છે. તો પછી હવે શ્વેતામાં ભલે સમ્યક દ્રષ્ટિ હોય, શ્રેણી મોડી માનશે, ચારિત્ર નો દોષ લાગે છે. દાખલો આપ્યો મેં, સમકીતી ની વાત નથી કરવી મારે. તો પ્રયોજન વશ મુખ્ય ગૌણ કરી અને ભેદ ની વાત કરે તો એને ચારિત્ર દોષ લાગે છે, ચારિત્ર નો રાગ લાગે, મિથ્યા તો દોષ નથી લાગતો. એને તો અભેદપૂર્વક ભેદના જ્ઞાનમાં જાય છે, જ્ઞાન અભેદનું જ્ઞાન રાખી અને ભેદના જ્ઞાનમાં જ્ઞાન જાય છે, અને મિથ્યા દ્રષ્ટિને અભેદનું જ્ઞાન નથી અને ભેદમાં જ્ઞાન જાય છે. સમજે ગયા? એ મર્યાદા ઓળંગી છે, જ્ઞાન મર્યાદાની બહાર ગયું, મર્યાદા નથી. વખત થઈ ગયું
કર્મ બંધાય ને કર્મ છૂટે,
દ્રવ્ય કર્મ બંધ થાય એનું કારણ શું, દ્રવ્ય કર્મ નિર્જા થાય એનું કારણ શું? બસ બરાબર જવાબ બરાબર એમાં જ છે, બીજાને કારણ કેવું વિચાર વ્યવહારનું અને વ્યવહાર નો ઉપદેશ ઠેકઠેકાણે એનાથી આશ્રવ થી કર્મ નો બંધ થાય, કર્મ ના ઉધી જોડે આશ્રવ થાય જોડાય. પ્રશ્ન ભેદ ના આવ્યા અને એક એક ઉત્તર નિશ્ચય ના આવ્યા, માર્ક કર્યો આજ ખાસ. ગુરુ લક્ષ કરે એટલે ધ્રુવ કારણ થઈ જાય છે એમ ગુરુદેવ કહ્યું. ધાર્મિક વાત છે, ખ્યાલ થાય એવી હોય, નજર પડવી જોઈએ. એ કહેવા માંગે છે એ તો વિચારમાં લક્ષમાં લેવું જોઈએ, એનું કારણ અગ્નિ છે એ તો એનાનું છોકરું કહે છે કે ના ના અગ્નિ કારણ સ્વયં છટકારક છે, એની સત્પર્યાય ઉત્પન્ન થઈ છે, કારણ અગ્નિ પણ નથી અને કારણ પાણી દ્રવ્ય પણ નથી. એટલે સ્પર્શ નામનો ગુણ નથી. હા નિરપેક્ષ, પણ આમાં શું પ્રયોજન સિદ્ધ થઈ કે આમાં વિતરાકતા થઈ, પર્યાય ફેરવાની બધી છૂટી ગઈ, એકલો જ્ઞાતા ભાવમાં આવી ગયો. પર્યાય ના સટકારણ પર્યાય થી છે, પર્યાય સત અને હેતુ છે, એમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવતા એ પોતે જ્ઞાતા ભાવે પરણવી જાય છે, કરતા પણ એ બુદ્ધિ છૂટી જાય છે, એ આમાં પ્રયોજન છે. કઈ પ્રયોજન હોવું જોઈએ ને, પર્યાય ના સટકાર પર્યાય થી થાય છે, આજમાં પણ એનો દાતા નહીં, પરદ્રવ્ય તો દાતા નહીં, ગુરુ તો દાતા નહીં, પણ સ્વદ્રવ્ય દાતા ની તો એનું હું પણ પ્રયોજન હરેક વાતમાં વિતરાગતા જરે છે. પર્યાયને સુધારવાની, પર્યાયને બગાડવાની, પર્યાયને ફેરવવાની, પર્યાયને આગી પાછી કરવાની બુદ્ધિ નાશ થઈ ગઈ, જ્ઞાતા ભાવમાં આવી ગયો. ને પર્યાયો થાય છે એમ જણાય છે, હું કરું છું એમ જણાતું નથી, વિતરાગતા આવી ગઈ. આપણે તત્વને વિરલા ધારે કો અને વિરલા પછી અનુભવે કો, વિરલ માંથી વિરલે, વિરલ માંથી વિરલે. એકો એક પ્રશ્ન આજે ઉત્તર નિશ્ચય ના, એકો એક ફળાક વિશે જરાય એમાં મચક નથી. દરેકમાંથી પરી આવે ને પર્યાય એમાં એ દેવાય પ્રમાણ જ્ઞાન નો વિષય, જ્ઞાન નો વિષય થઈ ગયો, વ્યવહાર થઈ ગયો, દ્રષ્ટિ નો વિષય ન રહ્યો. હવે આ તો 11 ભણ્યો એમાં તો બધું આવ્યું, તો આ જ આવ્યું હતું. પ્રમાણમાં આવ્યા પછી શુદ્ધ નહીં માં આવવું એ કઠણ છે, શક્ય નથી, કઠણ છે. પ્રમાણમાં આવતા પ્રદેશ જુદો પડી ગયો, પણ ઉત્પાદ વેથી જુદું પડવું એ બહુ કઠણ છે, ઘણું કઠણ. પાછું ઉત્પાદવેથી રહિત એવો ભગવાનનો આત્મા છું, ત્યાં ઉત્પાદવેથી છે તેવું જ્ઞાન થઈ જાય ત્યારે જ્ઞાન થાય. જ્ઞાનથી આવે નથી, ઉત્પાદવે ધ્રુવતમ સતનું જયારે જ્ઞાન નથી, મિથ્યા દ્રષ્ટિ છે. એવા જવાબ અટણ આવશે એમાં બધું. પણ ઉત્પાદે ધ્રુવતમ સતનું જ્ઞાન થયું તો કઈ શ્રદ્ધા થોડી થઈ ગઈ, તો જ્ઞાન થઈ ગયું. હવે આજે આપણે કઈ જવાબ કોઈની પાસે માંગવો નથી, આ તો મેં વાત કરી ખાલી વિચાર કરવા માટે. જવાબ તો હું જ આપીશ, લખી રહ્યા લાવ
પછી
પછી પછી પછી પછી લાવ તો ખરાબ ને. એક બીજા ભાઈ નું પણ આવ્યું છે લખેલું, દાર્શીભાઈ
આવ્યા,
વિચારવો છે. ભૂલ થાય ને વાંધો નહીં, બાળક છે ને એ ચાલે, ચાલતા પડે, પાછો ઊભો થાય અને પાછો ચાલે અને પડી જાય, તો ના ના હવે હું નહીં આવી આપણે મોય પછી. એમ જીવ માત્ર ભૂલને પાત્ર, તત્વ માત્ર અનાદિકાળથી ભૂલ થતી આવે, પણ ભૂલનો એ હણાગડસલ કરે, વિચાર કરે અંદર, તો એ ભૂલ ભાંગી જાય. એમાં શું કે શુદ્ધ પર્યાયથી ભગવાન આત્મા બિન છે, સર્વથા બિન છે. હવે એમાં બે જીવ છે, બે જીવ એમ કે છે સર્વથા બિન, એક પામી ગયો અને એક કોરો રહી ગયો, તો એનું કઈક કારણ હોવું જોઈએ. બે નો બેઝ એક છે, બે નો મુદ્દો બે શ્રદ્ધાના વિષયથી વાત કરે છે. શ્રદ્ધાનો વિષય ઉત્પાદ વેથી રહિત જ છે, એમ પરમાત્મા પ્રકાશમાં કહ્યું કે વ્યવહાર ને ઉત્પાદવેથી સહિત હોવા છતાં જે ઉત્પાદવેથી રહી છે એવો ધ્રુવ પરમાત્મા, એને તીર્થંકર પરમાત્માએ ધ્યાનમાં લઈ અને શુક્લ ધ્યાન પ્રગટ કર્યું અને એને કેવળ જ્ઞાન પ્રગટ થયું. સદમસ્ત અવસ્થામાં ધ્યાન કરે છે સાધક, સાધકને ધ્યાન હોય કેવળ જ્ઞાન પહેલા, તો તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દાખલો આપ્યો, તીર્થંકર નો આપ્યો, સામાન્ય કેવળી નહીં. કે તીર્થંકર પરમાત્મા કોનું ધ્યાન કરે, ગ્રસ્ત અવસ્થામાં હતા અને પછી દીક્ષિત થયા અને ગયા જંગલમાં લગ્ન દિગંબર મુનિ થઈ ગયા, તો પછી અહીંયા જેને કર્યું શું, એને કંઈક કરતા તો છે ને, તો કે હા એ ધ્યાન કર્યું. કેમ ધ્યાન કર્યું? કે ઉત્પાદ બે ધ્રુવતમ સાથે એવા આત્માનું, તો કે ના એવા આત્માનું ધ્યાન ન હોય. ઉત્પાદવેથી સહિત હોવા છતાં વ્યવહાર નહીં, વ્યવહાર નહીં ઉત્પાદવેથી સહિત હોવા છતાં જે ઉત્પાદવેથી રહિત એવો જે ધ્રુવ પરમાત્મા, એનું એને ધ્યાન કર્યું અને પરમાત્મા થઈ ગયો. એટલે શુદ્ધાત્માથી શુદ્ધ પર્યાય સર્વથા ભિન્ન એમ બે વ્યક્તિ એક જ પ્રકારે શ્રદ્ધાના બેઝ ઉપરથી વાત કરે છે. બે ને શ્રદ્ધાનો બેઝ છે, બેમાંથી કોઈ ઉત્પાદિત ધ્રુવતમ સાત તે શ્રદ્ધાનો વિષય છે એમ લીધું નથી, અને છતાં એક મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે અને બીજું સંકિત થઈ જાય છે, તો એનું પણ કારણ હોવું જોઈએ. કારણ માર્મિક છે કે જ્યારે કોઈ જીવ શુદ્ધ પર્યાયથી પણ હું રહી જ છું એમ જ્યારે પોતાના શ્રદ્ધામાં આવા ત્રિકાળી સામાન્ય સ્વભાવને લે છે, કે સામાન્યમાં વિશેષની નાસ્તી છે, દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે. પર્યાયની પર્યાયમાં અસ્થિ ભલે હો, પણ મારે અત્યારે પર્યાયનું કામ નથી, મારે દ્રવ્ય સામાન્ય તરફ લક્ષ કરવું છે, તો મારામાં પર્યાયની નાસ્તી છે. સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન, કરતા ભોગતા પણ કે ના, બિલકુલ ની ભિન્ન વસ્તુ હોય પછી કરતા ભોગતા પણ નો પ્રશ્ન રહેતો જ નથી ને. કરતા અને ભોગતા હું છું પર્યાયનો, શુદ્ધ પર્યાયનો, એ તો પ્રશ્ન નથી. મારાથી સર્વથા ભિન્ન છે, સમજી ગયા. સાધ્યની સિદ્ધિ કરવા માટે સાધ્યની સિદ્ધિનો હેતુ છે. હવે જ્યારે એને સંકિત થાય છે ત્યારે એ વખતે જ, એ વખતે એના જ્ઞાનમાં આવી જાય છે. શ્રદ્ધામાં તો ધ્રુવ આવ્યો છે, શ્રદ્ધામાં ધ્રુવ આવ્યો, હજી અનુભવ પહેલાની વાત છે. શ્રદ્ધામાં ધ્રુવ આવ્યો કે ધ્રુવ કેવો, કે ઉત્પાદ વિધિ રહિત જ એવું ધ્રુવ પરમાત્મા હું છું, નાયક ભાવ જ છું, પ્રમત મારામાં નથી. પણ શુભાશુભ રૂપે પરિણમતો જ નથી ને, પછી પ્રમત પરમ તો સવાલ જ નથી, હું તો નાયક છું. એમ જ્યારે પોતાના શ્રદ્ધામાં નાયક ભાવને થાપે છે ત્યારે એ જ વખતે એના જ્ઞાનમાં આવે છે. આ શ્રદ્ધાની વાત પૂરી થઈ ગઈ. એના જ્ઞાનમાં એમ આવે છે કે હમણાં જ્ઞાન રૂપે, દર્શન રૂપે હું પરણમું છું, પરણમીશ, ત્યારે હું જ્ઞાનથી અનન્ય છું, એમ જ મારા જ્ઞાનમાં આવશે. મારા જ્ઞાનમાં એમ આવશે કે આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞેય ને આત્મા જ જ્ઞાન, આત્મા જ કરતા અને આત્મા જ કરવું. અકર્તા હોવા છતાં શ્રદ્ધામાં અકર્તા પણ આવી ગયું. શ્રદ્ધામાં અકર્તા પણ આવતી વખતે જ એ જ સમયે કરતા કર્મનું અનન્યપણું થઈને હમણાં હું પરણી જઈશ, ત્યારે કરતા પણ હું ને કર્મ પણ હું જઈશ, એવું એના જ્ઞાનના પડખામાં, જ્ઞાનનો વિચાર જ્ઞાનના પડખામાં રાખીને, જ્ઞાનના વિષયને જ્ઞાનમાં રાખીને શ્રદ્ધાના વિષય તરફ ચાલ્યો જાય છે. એટલે એ વખતે એને અનુભૂતિ થઈ જાય છે. એટલે સર્વથા ભિન્ન એના શ્રદ્ધામાં હોવા છતાં અનેકાંત સાથે સુસંગત એવી દ્રષ્ટિ વડે સમીક દ્રષ્ટિ થઈ જાય છે. અનેકાંતને જ્ઞાનમાંથી ઉડાડતો નથી, અનેકાંતને જ્ઞાનમાં રાખી અને શ્રદ્ધાના જોરમાં આવીને અનુભવ કરી લે છે. સર્વથા ભિન્ન શ્રદ્ધામાં હોવા છતાં એના જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને દ્રવ્ય પર્યાયનો પણ ભેદ નહીં એવો હું છું, એમ કરતા કર્મનો અનન્ય પણ હમણાં મને થશે. કરતા હું, અકર્તા તો હું છું, એ શ્રદ્ધામાં થાય પણ હવે જ્ઞાનથી જોવે છે, તો જ્ઞાનથી જોઉં તો કેમ, હું જ કરતા ને હું જ કર્મ, શુદ્ધ પર્યાય પણ મારું કર્મ નહીં બને. ભિન્ન છું એમ શ્રદ્ધાના જોરમાં ને જોરમાં અને એ જ્ઞાનમાં અનેકાંતને નહીં ઉડાડતો, અનેકાંતને જ્ઞાનમાં રાખતો, શ્રદ્ધામાં એકાંતને થાપતો, એકાંત છું એવો વિકલ્પ છૂટે, અનેકાંત એવો વિકલ્પ છૂટી અને જેમ છે એવું સ્વરૂપનો અનુભવ થઈ જાય. અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે એ આત્માની સાધના કરે છે. એટલે જ્ઞાનના પડખાને ઉડાડતો નથી, જ્ઞાનના પડખાને જ્ઞાનમાં રાખીને શ્રદ્ધાના પડખા તરફ વળી જાય છે. જોર શ્રદ્ધાના પડખાનો છે, જ્ઞાનના પડખાનો જોર નથી. જ્ઞાનમાં તો આવો એક વસ્તુનો સ્વભાવ છે એમ એને જાણવામાં રાખે છે, બસ ઉપાધિ નહીં. ત્યારે એને અનેકાંત સાથે સુસંગત એવી દૃષ્ટિ એટલે સમય કસમ પ્રેરિત થાય છે. એવો કળશ છે 265 સમય સારો, એટલે કળશ ટીકામાં પણ એનો ખુલાસો 265 સારો કર્યો છે. અને એ ન જોવું હોય તો એક સમયસારની છઠ્ઠી કાથા, દ્રષ્ટિનો વિષય પણ એમાં છે અને જ્ઞાનનો વિષય પણ એમાં છે. બેના બે વિષય લઈ લીધા છે કે પ્રમત અપ્રમતથી રહિત છું, શુભાશુભ રૂપે પરિણમતો નથી, એ જ આત્મા ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવામાં આવે છે. ત્યારે બીજા પારામાં કહ્યું કે આત્મા જ કરતા અને આત્મા જ કર્મ, એ પણ અનન્યપણું, જ્ઞાન પર્યાય કર્મ નહીં, ભેદ કર્મ નહીં, અભેદ વિવક્ષા એ આત્મા પરિણામી, પરિણામો માટે હું કરતા, મેં જાણનારો હું માટે કરતા અને જણાયો પણ હું જ, માટે હું જ કર્મ, એવું અનન્યપણું થતાં એને નિશ્ચય કે વ્યવહાર બેનો પક્ષ છૂટીને જેવું છે એવું અનુભવમાં આવી જાય. એટલે સર્વથા અભાવ કે ના જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એના જ્ઞાનમાં અનેકાંતને રાખે છે અને એકાંતને શ્રદ્ધામાં થાપી અને જ્ઞાનને એકાંતમાં રાખે છે. અનેકાંતને જ્ઞાનને જ્ઞાનમાં અનેકાંતને રાખે છે અને શ્રદ્ધામાં એકાંતને થાપે છે. સમ્યક એકાંત એટલે સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ અનુભવના કાળે જ્ઞાનનો જન્મ થાય છે અને એ જ્ઞાન વખતે જ અનુભવના કાળે અતિન્દ્રિય આનંદ એના જ્ઞાનમાં જણાઈ જાય છે. દ્રવ્યનો આશ્રય કર્યો એટલે દ્રવ્ય તો જણાણું જ, પણ હારે અતિન્દ્રિય આનંદ પણ એના જ્ઞાનમાં જણાણો એટલે દ્રવ્ય પર્યાય બેયનું જ્ઞાન, શ્રદ્ધાપૂર્વક બેયનું જ્ઞાન એક સમયે, જે સમયે શ્રદ્ધા થાય તે સમયે ઉત્પાદ દ્રવ્યોત્તમ સત્ય એ આત્મા જાણે છે. એટલે જ્ઞાની જ ધ્રુવને જાણે છે અને જ્ઞાની જ ઉત્પાદ વય ધ્રુવને સ્વીકારે છે. અજ્ઞાની ઉત્પાદ વય ધ્રુવને સ્વીકારતો પછી હવે જે મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે કે સર્વથા ભિન્ન છે શુદ્ધ પર્યાય, એને દોષ શું આવ્યો કે એને જ્ઞાનના પડખાને ઉડાડ્યું, જાણવા માટે ઉડાડ્યું. આદરવાના લોભમાં ને લોભમાં, ઉપાદેયના લોભમાં ને લોભમાં, ઉપાદેય તત્વના લોભમાં ને લોભમાં એના પક્ષમાં રહી ગયો. જ્ઞાન મધ્યસ્થનો